जय जिनेन्द्र, मंगलाचरण करी अने आपणे समयसारनो स्वाध्याय शुरू करीए छीए। समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे नियमित करीए छीए। अत्यारे आपणे जयसेन आचार्य भगवानी टीका नो स्वाध्याय करी रह्या छीए। सर्व विशुद्ध ज्ञान अधिकारमां गाथा 320 उपर जयसेन आचार्य भगवानी टीका छे एनो आपणे स्वाध्याय करी रह्या छीए। गाथा 320 उपर अमृतचंद्राचार्य भगवानी जे टीका छे एनो स्वाध्याय आपणे पूरो कर्यो अने गईकालथी आपणे जयसेन आचार्य भगवानी टीका उपर स्वाध्याय करी रह्या छे। जयसेन आचार्य भगवानी टीका नुं सहज पुनरावर्तन करिए, जे आपणे गईकाले कर्युं छे एनुं सहज पुनरावर्तन करिए अने पछी आगळ स्वाध्याय शुरू करिए। आखी टीका आपणे एक साथे वाँची अने अर्थ करवाने बदले आ वखते आ टीका माटे एवुं राख्युं छे के जेटलो भाग आपणे गुरुदेवनुं प्रवचन एमांथी करीशुं एटलो भागनी टीका रोज लेता जईशुं। तो गईकाले जे वात हती एमां ए वात आवी मूळ गाथानी टीका उपर के जेवी रीते नेत्र करता दृश्य एवी अग्निरूप वस्तुने संधूक्षण संधूकण करनार पुरुषनी माफक करतू नथी अने तपेला लोखंडना पिंडनी माफक अनुभव रूपे वेदतू नथी। आ दृष्टांत छे, ए ज दृष्टांत अमृतचंद्राचार्य भगवानी गाथामां ए ज रीते हतुं। आगळ कहे छे के तेवी रीते शुद्ध ज्ञान पण अथवा अभेदथी शुद्ध ज्ञान परिणत जीव पण पोते शुद्ध उपादान रूपे करतो नथी अने वेदतो नथी। जो फेर क्यां पड्यो? फेर एटलो ज पड्यो के अमृतचंद्राचार्य भगवानी टीकामां आपणे एम लीधुं हतुं के जेम आंख अग्निने करती नथी के अग्निने भोगवती नथी, मात्र अग्निने जाणे छे, एनुं ज्ञान करे छे, तेवी रीते तो तेवी रीते करीने त्यां आपणे ज्ञानने लीधुं के जे ज्ञान छे ते पण अने ज्ञान कहेता आत्मा, त्यां आपणे एवी रीते वात लीधी के ज्ञान कहेता आत्मा पण तेवी रीते ए मात्र जाणे छे पण करतो के भोगवतो नथी। हवे अहींया सहज फेर कर्यो, अहींया ज्ञान कहेता आत्माने बदले अहींया एवी रीते लीधुं के तेवी रीते शुद्ध ज्ञान पण अथवा अभेद थी शुद्ध ज्ञान परिणत जीव। शुद्ध ज्ञान परिणत जीव एटले जे जीव सम्यक दृष्टि थयो छे अने एनु परिणमन हवे शुद्ध भावे थयुं छे एवो शुद्ध ज्ञान परिणत जीव ए पण पोते कर्मने करतो नथी, परने करतो नथी के भोगवतो नथी। હવે એ કરતો ભોગવતો નથી, કરતો વેદતો નથી, ત્યાં પછી એક વધારે વસ્તુ મૂકી કે શુદ્ધ ઉપાદાન રૂપે, એટલે પોતે જ્યારે શુદ્ધ ભાવે છે ત્યારે શુદ્ધ ઉપાદાન રૂપે, એટલે ગઈકાલે આપણે આ વાત લીધી હતી, ફરીથી સેમથી યાદ કરાવું કે શુદ્ધ ઉપાદાન રૂપે જ્યારે કાર્ય થાય ત્યારે એના કારણનો વિચાર કરીએ તો આપણે એમ સમજીએ છીએ કે ઉપાદાન કારણ છે તે સાચું કારણ છે અને એ સિવાય બીજા કારણ છે તે નિમિત્ત કારણ છે। તો જ્યારે જીવ જ્ઞાન કરે છે એ વખતે કરતો નથી વેદતો નથી, જીવ છે તે ઉપાદાન કારણ છે, પણ એ ઉપાદાન કારણ અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધું કે એ કરતો કે વેદતો નથી, ભોગવતો નથી, તો તે વખતે ઉપાદાન છે તે શુદ્ધ છે. જો આવું સ્પષ્ટીકરણ કરવાનું કારણ એટલું છે કે જીવ બે રીતે પરિણમે છે. જીવ વિભાવ ભાવે પણ પરિણમે અને સ્વભાવ ભાવે પણ પરિણમે. જો વિભાવ ભાવે પરિણમે છે ત્યારે જીવના ઉપાદાનને અશુદ્ધ ઉપાદાન કહેવાય. જીવનું ઉપાદાન એ વખતે અશુદ્ધ ઉપાદાન છે કે જ્યારે એ વિભાવ ભાવે પરિણમે છે, એટલે કે શુભ અથવા અશુભ ભાવે પરિણમે છે, એ ઉપાદાનને આપણે અશુદ્ધ ઉપાદાન કહીએ છીએ. એ સમયની યોગ્યતા છે, એ ક્ષણિક છે. જ્યારે જીવનો સ્વભાવ કેવો છે? શુદ્ધ સ્વભાવ. શુદ્ધ સ્વભાવ છે એટલે પોતે પોતાના સ્વભાવ ભાવે જ્યારે પરિણમે છે ત્યારે ઉપાદાન છે તે શુદ્ધ છે. એટલે જ્યારે શુદ્ધ ઉપાદાન રૂપે પરિણમે છે ત્યારની વાત અહીંયા કરવી છે. એટલા માટે એમ કહું કે કરતો કે વેદતો નથી. જો અશુદ્ધ ઉપાદાન રૂપે કરતો ભોગવતો હોય તો એ વાત બરાબર છે. કેમ કે જ્યારે ઉપાદાન અશુદ્ધ છે ત્યારે જીવ રાગ દ્વેષનો કરતા થાય છે. કૃપાળુદેવે પણ એ વાત કરી છે. જીવ પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે અને વ્યવહારથી એ રાગ દ્વેષનો કરતા છે. તો ત્યાં વ્યવહારથી રાગ દ્વેષનો કરતા છે એમ જ્યારે કહ્યું છે તો એ વખતે એનું ઉપાદાન કેવું છે? અશુદ્ધ ઉપાદાન છે. તો એ અશુદ્ધ ઉપાદાન છે ત્યારે એ રાગને કરે કે રાગને ભોગવે. પણ આપણે તો અહીંયા જે વાત લીધી છે કે રાગનો કરતા પણ નથી અને રાગનો ભોગતા પણ નથી. જ્યારે આમ કહેતા હોઈએ ત્યારે એ વખતે ઉપાદાન શુદ્ધ જ હોવું જોઈએ. એટલા માટે અહીંયા જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર એમ સ્પષ્ટ લીધું કે એ વખતે પોતે શુદ્ધ ઉપાદાન રૂપે પરિણમી રહ્યો છે અને એવું પરિણમન છે તે વખતે એ કરતો નથી કે વેદતો નથી. એટલે આખી વસ્તુને અહીંયા એ જ રીતે લેવામાં આવી કે એક તો જ્ઞાન જે હંમેશા શુદ્ધ છે, જેનું પરિણમન શુદ્ધ છે, તો એ જ્ઞાન છે એ કાંઈ કરતું નથી કે વેદતું નથી, માત્ર જાણે જ છે. અને પછી આગળ એમ લીધું કે અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ, જેને સમ્યક દર્શન થયું છે, શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમી રહ્યો છે અને એ વખતે જ્યારે એને શુદ્ધ ઉપાદાન છે ત્યારે, જ્યારે એનું ઉપાદાન શુદ્ધ છે ત્યારે, એટલે સમ્યક દ્રષ્ટિ જીવ છે, એની પરિણતિ ભલે નિર્મળ પરિણતિ છે, એની પરિણતિ નિર્મળ છે, છતાં અહીંયા વિશેષતાથી એ વાત મૂકી છે કે શુદ્ધ ઉપાદાન રૂપે પરિણમે છે ત્યારે, એટલે શુદ્ધ ઉપાદાન રૂપે એ કરતો નથી કે વેદતો નથી. હવે આ ચાર લીટી એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો એ આપણે એમના પ્રવચનમાંથી સમજ્યા છીએ. આપણે સહેજ અત્યારે આ પુનરાવર્તન કર્યું એટલે ફરી પાછું બધાને અનુસંધાન મળી જાય. હવે આપણે વાત કરીએ આગળ. અહીંયા આગળ કહે છે કે પાઠાંતર. પાઠાંતરમાં શું કર્યું છે કે સહેજ શબ્દો ફેર કરી અને બીજો અર્થ જે થાય એનું વ્યાખ્યાન કર્યું છે, એનો વિસ્તાર કર્યો છે. એટલે કહે છે કે અથવા પાઠાંતર દિઠ્ઠી કયમ પી નાણમ. જો મૂળ ગાથા અહીંયા જે જયસેન આચાર્ય ભગવાને જે લીધી છે એમાં દિઠ્ઠી સ્વયં પી નાણમ એ રીતે વાત કરી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમાં થોડોક ફેર કર્યો છે. અત્યારે એ આપણે નથી લેતા, અત્યારે આપણે પાઠાંતરની વાત કરવી છે. તો પાઠાંતરમાં દિઠ્ઠી ખયમ પી આણમ એટલે એ રીતે લઈએ અને વ્યાખ્યાન કરીએ તો શું અર્થ થાય છે એ આચાર્ય ભગવાને કહ્યો છે. એટલે કહે છે કે માત્ર દ્રષ્ટિ જ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમજ અવેદક પણ છે. માત્ર દ્રષ્ટિ જ નહીં, દ્રષ્ટિ જ નહીં એટલે જે સમ્યક દ્રષ્ટિ છે એ અપેક્ષાએ જે વખતે એનું ઉપાદાન શુદ્ધ છે તે વખતે જે પરિણમે છે એની જ વાત નહીં, પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ, ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમજ અવેદક છે. કર્મોને કરતું નથી કે એને વેદતું નથી. શું? ક્ષાયિક જ્ઞાન. ક્ષાયિક જ્ઞાન એટલે શું અર્થ થયો? ક્ષાયિક જ્ઞાનનો અર્થ તો એ થયો કે જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ પણ કર્મને કરતા નથી કે વેદતા નથી. ક્ષાયિક જ્ઞાન તો કોને હોય, કેવળ જ્ઞાન થાય એનું જ્ઞાન છે તે ક્ષાયિક જ્ઞાન છે. આ વિશે ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે, તે આપણે આગળ લઈશું. તો અહીંયા શું કહે છે કે માત્ર દ્રષ્ટિ જ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક એટલે કરતા નથી, તેમજ અવેદક એટલે એનું વેદનારું નથી. તેવો હોતો થકો કોણ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ શું કરે છે. આવો જીવ શું કરે છે, ફરી પાછા શુદ્ધ જ્ઞાન પરિણત જીવની વાત કરી કે એ શું કરે છે, તો કે માત્ર જાણે છે. જાણાદીય બંધ મોક્ષમ એટલે બંધને અને મોક્ષને જાણે છે. માત્ર બંધ મોક્ષને નહીં પણ એથી આગળ વધીને કહે છે કમ્મુદયમ ની જરમ ચેવ એટલે શુભ અશુભ રૂપ કર્મના ઉદયો તથા સવિપાક અવિપાક રૂપ અને સકામ અકામ રૂપે બે પ્રકારની નિજરાને પણ જાણે છે. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ માત્ર જાણે છે, મોક્ષને પણ જાણે છે, કર્મના ઉદયને પણ જાણે છે, નિદ્રાને પણ જાણે છે, બંધને પણ જાણે છે, માત્ર જાણે છે. એટલે ગાથાની જે મૂળ વાત છે તે તો અહીંયા એ જ રહી, પણ અહીંયા વધારામાં શું વાત કરી કે ક્ષાયિક જ્ઞાન પણ, એ વાત એક તો વધારે લીધી, અને ગઈકાલે એક વાત એ વધારે લીધી કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જ્યારે શુદ્ધ ઉપાદાન રૂપે પરિણમે છે ત્યારે એ કરતો વેદતો નથી. તો હું ધારું છું કે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા થી કઈ રીતે અહીંયા જુદી વાત પડે છે એ વાતને નો બધાને ખ્યાલ આવ્યો હશે. તો હવે આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના આ ટીકા ઉપરના પ્રવચનને આગળ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9 પાના નંબર 92. આપણે ગઈકાલે છેલ્લા પેરેગ્રાફ સુધી વાત થઈ, અહીંયા છેલ્લી બે વાત આપણે એ રીતે લીધી કે જ્ઞાન ગુણ ત્રિકાળ છે, જ્ઞાન ગુણ ત્રણેય કાળ છે, ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં જ્ઞાન ગુણ તો એવો ને એવો જ રહે છે. અને આગળ કહે છે કે તે પણ દયા દાન આદિ રાગને વિકલ્પને કરતો નથી કે એને વેદતો નથી. એ તો જ્ઞાન ગુણની વાત લીધી, જ્ઞાન ગુણ છે એ કાંઈ કરતો નથી કે વેદતો નથી, પણ માત્ર એ જાણે છે. એટલે જ્ઞાન ગુણ ત્રિકાળ છે, તે પણ દયાદાન આદિ રાગને કે વિકલ્પને કરતો કે વેદતો નથી. અને બીજી વાત, તેમ શુદ્ધ જ્ઞાન પરિણતિ વાળો જીવ એટલે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ રાગને કરતો કે વેદતો નથી. તો આ વાત આપણે ગઈકાલે કરી. હવે આગળ કહે છે ગુરુદેવ કે આ 12 બધા કામ હું વ્યવસ્થિત કરી શકું છું એમ જે માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. 12 કામ હું કરી શકું ને હું વ્યવસ્થા કરું ને 12 કાર્યો કરું એવી જેની માન્યતા છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. અહીં તો કહે છે કે સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ વડે શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમેલો જીવ 12 કામ કરવાનું તો દૂર રહો, પણ પુણ્ય અને પાપના ભાવને કરે અને વેદે એમ પણ છે નહીં. શું વાત કરી, 12 કામ કરવાની તો વાત બાજુ પર રાખો, એ તો દૂર રહી વાત, પણ આ પુણ્ય અને પાપના ભાવ, શુભ અને અશુભ ભાવ, શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડે અને અશુભ ભાવને કારણે પાપનો બંધ પડે, એવા પુણ્ય અને પાપના ભાવને પણ એ કરે નહીં કે એને ભોગવે નહીં, એને એ કરે નહીં કે ભોગવે નહીં. કોની વાત ચાલે છે, જે શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમેલો છે એવા જીવની વાત ચાલે છે, મિથ્યા દ્રષ્ટિની વાત નથી. અહીંયા સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે કે સમ્યક દ્રષ્ટિ જે શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમેલો છે એવો સમ્યક દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમેલો છે તો એ પરના કામ કરે એવું તો એને છે જ નહીં, એવું તો છે જ નહીં, પણ આ શુભ ભાવ અને અશુભ ભાવ એનો પણ એ કરતા કે ભોગતા નથી, એને પણ કરે નહીં કે એને વેદે નહીં. આવી વાત છે. અહીંયા પેલા જ્ઞાન ગુણની વાત કીધી એટલે એના વિશે પણ ગુરુદેવ વાત કરે છે કે જ્ઞાન ગુણ પણ એવો નથી કે જે એક કરે કે ભોગવે, જ્ઞાન ગુણ પણ એવો નથી. અને શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમેલું દ્રવ્ય પણ એવું નથી. શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમેલું દ્રવ્ય એટલે જીવ. જે જીવ શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમ્યો છે એટલે કે સમ્યક દ્રષ્ટિ થયો છે, એ શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમ્યો છે. જેને સ્વરૂપનો અનુભવ થયો છે, જેને પોતાના સ્વરૂપનું ભાન થયું છે, સ્વાનુભૂતિ થઈ છે, એ જ્ઞાન સ્વભાવી થયો છે. એટલે કે એને જ્ઞાન સ્વભાવ બરાબર સમજાયો, અનુભવાયો છે, એવો જીવ અહીંયા લીધો છે. એટલે શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમેલો જે જીવ, એ જ દ્રવ્ય, એ જીવ દ્રવ્ય, એ પરનું કરતા ભોગતા નથી. આપણને એવું લાગે કે સમ્યક દ્રષ્ટિ છે, એ કાર્ય તો બધા કરે છે, કૃપાળુ દેવ હીરાનો વેપાર કરે છે, આપણને એવું લાગે. પણ હીરાનો વેપાર કૃપાળુ દેવ કરતા ન હતા. કૃપાળુ દેવની દ્રષ્ટિમાં હીરાનો વેપાર હું કરું છું એવો ભાવ ન હતો. વેપાર વેપારના કારણે થાય, પોતે પોતાનામાં હતા. કૃપાળુ દેવનું ઉદાહરણ લઈએ એટલે તરત વાત સમજાય કે જે પોતે શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમ્યા છે એવા જીવ, એને પરનું કરવાપણું હોતું નથી. કેમ કે જાણે છે કે પોતે જ્ઞાન સ્વભાવી છે, તો પોતે જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો નથી. કૃપાળુદેવે જયારે આપણને એમ કહ્યું કે આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરતો નથી, તો એ વખતે એ પોતે પણ એક તણખલાના બે ટુકડા કરતા ન હતા. કઈ અપેક્ષા એ વાત છે કે પોતે કોઈ પણ પરના કાર્યો ના કરતા થતા ન હતા, એ અપેક્ષાથી વાત છે. હીરાનો વેપાર કરે અને તણખલાના બે ટુકડા ન કરે, કોઈને એવો પ્રશ્ન થાય, પ્રભુ એમ વાત નથી. એ હીરાનું કાર્ય થતું હતું ત્યારે એ હીરાનું કાર્ય જે થાય તે તેના કારણે થતું હતું, એ પરના કામો જે થતા હતા તે તેના કારણે થાય, એમાં કૃપાળુ દેવના આત્માને કાંઈ કરવા પણ હતું નહીં. કૃપાળુ દેવનો આત્મા એમાં શું કરે? એટલે એ જ રીતે જેવું પોતાને અનુભવમાં હતું એ ઉપરથી કૃપાળુ દેવે એમ કહ્યું કે કોઈ પણ જીવ ખરેખર નિશ્ચયથી તો કરતા ભોગતા નથી. નિશ્ચયથી તો કોઈના કાર્યો કરે કે કોઈના કાર્યોને ભોગવે, પરના કાર્યો કરે કે એને ભોગવે, એવો છે જ નહીં. એ વાત તો બરાબર હતી. અને નિશ્ચયથી આપણે જ્ઞાન ગુણનો વિચાર કરીએ તો અહીંયા એમ કહ્યું કે જ્ઞાન ગુણ પણ એવો નથી કે એ પરનું કરે કે પરને વેદે. અને જે શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમેલું દ્રવ્ય સમ્યક દ્રષ્ટિ, એ પણ એવું નથી કે એ પરને કરે કે ભોગવે. અહીંયા શુદ્ધ જ્ઞાન પરિણત જીવ દ્રવ્ય કેમ કહ્યું? જો આ ટીકાની અંદર શુદ્ધ જ્ઞાન પરિણત જીવ દ્રવ્ય એમ લેવામાં આવ્યું છે, એવું લેવામાં આવ્યું છે, એનું કારણ શું છે એ હવે અહીંયા ગુરુદેવ સ્પષ્ટતાથી આપણને સમજાવે છે. કેમ કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તો રાગને કરતું નથી અને વેદતું નથી, એવો જ એનો સ્વભાવ છે. ત્રિકાળી શુદ્ધ જે ત્રણેય કાળે ધ્રુવ દ્રવ્ય રહેલું છે, શુદ્ધ દ્રવ્ય છે, એ તો કાંઈ કરતું નથી અને વેદતું નથી, એ તો રાગને પણ કરતું નથી કે કોઈ બીજા અન્ય પરિણામને કરતું નથી, દ્વેષને પણ કરતું નથી, કોઈ કાર્ય કરતું નથી, વેદતું નથી, એ તો શુદ્ધ છે. ધ્રુવ છે એ કાંઈ કરતું નથી. એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ કાંઈ કરતું જ નથી, એટલે કાંઈ ભોગવતું પણ નથી. એટલે એ વાત તો બરાબર છે, પણ છતાં એ વાતને સમજવી છે ને, એટલા માટે અહીંયા વાત લીધી છે. એટલે કહે છે આગળ કે પણ પરિણમન શુદ્ધ થયા વિના રાગને કરતું નથી અને વેદતું નથી, એ સિદ્ધ ક્યાંથી થાય? જો અહીંયા સમજવાનું છે, જયસેન આચાર્ય ભગવાને આમ શુદ્ધ પરિણત જીવ લીધું, શુદ્ધ પરિણત દ્રવ્ય લીધું, એવો જીવ લીધો, એની પાછળનું આ કારણ છે કે આપણે માનીએ છીએ કે શુદ્ધ દ્રવ્ય છે, જીવ દ્રવ્ય શુદ્ધ, એ તો રાગને કરતું નથી, ભોગવતું નથી. પણ એ વાત તમે કેવી રીતે સિદ્ધ કરો? એ વાત તમને બેસે ક્યાંથી? આપણે તો જીવોને કેવી રીતે જોઈએ છીએ? એને કર્મ સહિત જોઈએ છીએ. એટલે કર્મ સહિત જ્યારે જીવને જોવાની આપણી દ્રષ્ટિ હોય ત્યારે આપણને એ કેવી રીતે ખ્યાલ આવે કે શુદ્ધ દ્રવ્ય છે તે કેવું છે? એટલે અહીંયા શુદ્ધ દ્રવ્યને લઈને વાત કરી, જ્ઞાનને લઈને એક વાત કરી, અને બીજી વાત કોને લઈને કરી? શુદ્ધ પરિણમ્યું છે એવું દ્રવ્ય, એટલે સમ્યક દ્રષ્ટિ જીવ જે શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમ્યો છે એને લીધો, એને લઈને વાત કરી. એટલે આપણને સમજાય છે શું કહ્યું કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ તો રાગને કરતું નથી ને વેચતું નથી, એ તો વાત બરાબર છે, એવો જ એનો સ્વભાવ છે. પણ પરિણમન શુદ્ધ થયા વિના રાગને કરતું નથી કે વેચતું નથી, એ સિદ્ધ ક્યાંથી થાય? એ કેવી રીતે ખ્યાલ આવે? આપણું પરિણમન તો શુદ્ધ છે નહીં, તો આપણને આપણું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ રાગ કરતું નથી કે રાગને વેદતું નથી, એ વાત પકડાય ક્યાંથી? સમજાય છે? શું કહ્યું છે કે જ્યાં સુધી જીવને પોતાનું પરિણમન શુદ્ધ થયું નથી ત્યાં સુધી એ કેવી રીતે કહે કે મારું શુદ્ધ દ્રવ્ય છે તે રાગનું કરતા ભોગતા નથી? એ કેવી રીતે જાણે? એને ખ્યાલ કેવી રીતે આવે? આખું વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું છે કે આ જીવ હજી સમ્યક દર્શન થયા વિના એવો નિર્ણય કેવી રીતે કરે, એને ખ્યાલ કેવી રીતે આવે કે મારું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય આવું છે? એને ખ્યાલ કેવી રીતે આવે? એને તો અનુભવ છે જ નહીં. એટલે અહીંયા સ્પષ્ટતા કરી કે જેને અનુભવ થયો છે, જે શુદ્ધ ભાવે પરિણમે છે, જે સમ્યક દ્રષ્ટિ છે, એની વાત લો તમે, એની પાસે જઈને તમે સમજો, એની પાસે જઈને સમજો તો એ તમને સમજાવશે કે પોતાને કેવો અનુભવ છે અને પોતાને શું છે, કેવું શ્રદ્ધાન છે, તો આપણને ખ્યાલ આવે. એટલે એની અપેક્ષાથી સમજીએ તો પછી ખ્યાલ આવી જાય કે શુદ્ધ દ્રવ્ય એવું જ હોય, તો પછી મારું શુદ્ધ દ્રવ્ય પણ એવું જ છે કે જે રાગ દ્વેષના ભાવે થાય નહીં, એવો એનો કરતા પણ ન થાય કે એનું એવું ભોગતા પણ ન થાય. એટલે આપણે તો આ નિર્ણય કરવાનો છે, બરાબર છે ને? તો નિર્ણય આપણે હજી અજ્ઞાન દશામાં, એટલે મિથ્યાત્વ સહિત છે ત્યારે આવો તર્ક દ્વારા તો નિર્ણય થઈ શકે, પણ એને અહીંયા વધારે સ્પષ્ટ કર્યું છે. ગાથા દ્વારા આપણે એ સમજીએ છીએ, અને એ પછી જયારે નિર્ણય થાય કે મારું દ્રવ્ય શુદ્ધ છે, એવો નિર્ણય થાય એટલે એવો પુરુષાર્થ ઉપડે. જીવને પોતે શુદ્ધ છે એવો નિર્ણય થયો હોય તો પ્રયત્ન કરે ને, નહીતર પ્રયત્ન ક્યાંથી કરે? એટલે એવો નિર્ણય તો થવો જોઈએ કે મારું દ્રવ્ય તો શુદ્ધ છે. પેલા આપણે રાજકુમારની વાર્તામાં સમજીએ છીએ ને કે પેલો રાજકુમાર ભીલ સાથે ઉછર્યો છે, અને એને એની માતાએ કહ્યું કે ભાઈ તું ભીલકુમાર નથી, તું રાજકુમાર છો. અને એવો રાજકુમાર છો એવું એની માતાએ કહ્યું, એટલે એને નિર્ણય થયો કે મારી માતા કહે છે. બસ નિર્ણય થયો તો પછી પુરુષાર્થ ઉપડ્યો, પછી તો એને પ્રયત્ન કર્યો ને એનું રાજ પાછું લીધું. પણ જ્યાં સુધી એને ખબર જ નથી કે પોતે રાજકુમાર છે ત્યાં સુધી એ કાંઈ કરતો નથી. બાજુનું રાજ પોતાનું છે, એનો રાજા જે હતો એ એના પિતા હતા અને એનો એ રાજકુમાર છે, આ વાત એ જાણતો જ ન હોય તો ક્યાંથી પ્રયત્ન કરે? એટલે વસ્તુ એવી છે કે જેનું શુદ્ધ સ્વરૂપ જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી પ્રયત્ન નથી થતો. આપણે આત્માના શુદ્ધ સ્વરૂપનો, આપણું સ્વરૂપ કેવું છે એનું મહાત્મા જ્યાં સુધી લાવીએ નહીં ત્યાં સુધી પ્રયત્ન જ ન થાય. જ્યાં સુધી હું ભગવાન આત્મા છું એમ માત્ર બોલીએ, પણ હું એવો ભગવાન આત્મા છું એવો પાકો નિર્ણય નથી, ત્યાં સુધી એવા ભગવાન આત્માને પર્યાયમાં પ્રગટ કરવો, વર્તમાન પર્યાયમાં પ્રગટ કરવો, એવો નિર્ણય થતો નથી, એવો પ્રયત્ન થતો નથી, એવો પુરુષાર્થ ઉપડતો નથી. આપણે કહીએ છીએ ને કે સમ્યક દર્શન કેમ થતું નથી? ભાઈ સમ્યક દર્શન એટલા માટે નથી થતું કે અંદરમાંથી એવું જોર આવ્યું નથી કે હું શુદ્ધ છું. અંદરમાંથી એવું જોર જ આવ્યું નથી, હજી પોતાના સ્વરૂપ વિશે હજી એને ભ્રાંતિ છે કે હું શુદ્ધ છું કે નથી. હું શુદ્ધ છું એવું જોર આવે એટલે બધું બાજુ પર રહી જાય, બધું મૂકીને એમાં લાગી જાય. એટલે અહીંયા આચાર્ય ભગવાન આપણને આ બધી વાત એટલા માટે સમજાવે છે કે ભાઈ તું શુદ્ધ જ છો, અને શુદ્ધ છો તો તારું આવું સ્વરૂપ છે, આ બધું કહેવું છે. એટલે એક એક નાની નાની વાતને પણ ખૂબ સ્પષ્ટ કરીને સમજાવે છે. ગુરુદેવ એનો વિસ્તાર કરે છે. જો શું કહે છે કે જ્ઞાન તો બરાબર છે કે એનો તો ત્રિકાળી એવો સ્વભાવ છે, એ તો બરાબર છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એ તો રાગને કરતું પણ નથી ને વેચતું નથી, એવો જ એનો સ્વભાવ છે. પણ પરિણમન શુદ્ધ થયા વિના રાગને કરતું નથી અને વેદતું નથી, એ સિદ્ધ ક્યાંથી થાય? જ્યારે પરિણમન એનું શુદ્ધ છે, પરિણમન શુદ્ધ છે, ત્યારે એ ખરેખર પરનું લક્ષ્ય કરે નહીં, પરથી એ જુદો રહે. પરિણમન શુદ્ધ છે, અનુભવ એવો થયો છે તો એને પરમાં રસ નથી, નહીતર તો પરમાને પરમા તો એ રાચી રહ્યો છે. આગળ સમજાવે છે કે દ્રવ્ય શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમે ત્યારે તે રાગને કરતું નથી અને વેદતું નથી. દ્રવ્ય, આ દ્રવ્ય, જીવ દ્રવ્ય શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમે ત્યારે તે રાગને કરતું નથી અને વેદતું નથી, એમ સિદ્ધ થઈ જાય. ઘણો ગહન વિષય છે. ગુરુદેવ કહે છે આ તો સર્વજ્ઞના ઘરની વાત છે. ગુરુદેવે તો એટલે સુધી વાત કરી કે આ તો વાત પ્રભુના ઘરની છે, એટલે કે જીનવાણીમાંથી આવેલી વાત છે. જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આ વાત કુમકુંદાચાર્ય ભગવાન અહીંયા લઈ આવ્યા, આ બધા પરમ આગમોની રચના કરી અને એમાં આ વાત આવી છે. આ તો સર્વજ્ઞના ઘરની અંતરની વાત છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે તે તો માત્ર જ્ઞાન રૂપે જ પરિણમે છે. જે સ્વભાવ છે એ તો જ્ઞાન રૂપે જ પરિણમે છે. એ રાગને કરે કે રાગને વેદે એ તો જ્ઞાન સ્વભાવમાં છે જ નહીં. જ્ઞાન સ્વભાવ જ્ઞાન રૂપે પરિણમે પણ બીજું કાંઈ કરે નહીં. એ જ્ઞાન કરે પણ પરના કાર્યો કરે નહીં, પરમાં ફેરફાર કરે નહીં, પરને ભોગવે નહીં, પરનો કરતા થાય નહીં. આ જગતના કાર્યો બધા એ આત્મા કરે નહીં. આત્માનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન કરે, બીજું શું કરે, શું કરે. કે છે કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે તે તો માત્ર જ્ઞાન રૂપે જ પરિણમે છે. એ રાગને કરે કે વેદે એ તો જ્ઞાન સ્વભાવમાં છે જ નહીં. જ્ઞાન ગુણ શું કરે, જ્ઞાન કરે. જ્ઞાન ગુણનું પરિણમન થાય તો શું થાય, જ્ઞાન થાય. હવે જ્ઞાન થાય એમાં કેટલાકને એમ થાય કે સ્વનું કરે ને પરનું કરે ને. હા, જ્ઞાન ગુણ તો એવો જ છે, નિર્મળ છે. એને એ સ્વનું લક્ષ કરીને રહ્યો છે ત્યારે એને એની નિર્મળતાનો ખ્યાલ આવ્યો છે. અને એવો જ્ઞાન ગુણ એ પરને જાણે છે તો પર સાથે એકત્વ કરીને નથી જાણતો. પર તો જણાઈ જાય છે, પર જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. પર તો અંદર જણાઈ જાય છે. અહીંયા વાત કરે છે કે પણ જ્ઞાનનો જ્યારે અનુભવ થાય ત્યારે એ વાત સમજાય ને કે જ્ઞાન સ્વભાવ કેવો છે, એ જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો નથી, એ કે વેદતો નથી. આ સમજાય ક્યાંથી? જ્યારે એવા જ્ઞાનનો અનુભવ થાય ત્યારે એ વાત સમજાય ને. નિશ્ચયથી જીવ દ્રવ્ય છે તે રાગનો કરતા કે ભોગતા નથી. પણ જીવ રાગનો કરતા ભોગતા નથી એવો નિર્ણય કોને થાય, એવો નિર્ણય થાય કોને? એ સમ્યક દર્શન પછી થાય. શુદ્ધ જ્ઞાન પરિણત જીવને આવો નિર્ણય થાય. પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, પોતાના જ્ઞાન સ્વભાવને જાણે છે, અનુભવ સહિત જાણે છે અને એમ એનું ઉપાદાન શુદ્ધ છે. એને એવો અનુભવ થાય કે પોતે આ પરનો કરતા ભોગતા નથી, રાગ કે દ્વેષ એનો એ કરવા વાળો કે ભોગવવા વાળો નથી, આ શુભાશુભ ભાવનો એ કરતા ભોગતા નથી. કેમ કે એની દ્રષ્ટિ ક્યાં છે, સ્વરૂપ તરફ દ્રષ્ટિ છે અને અનુભવે છે પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને અનુભવે છે. એટલે જ્યારે સમ્યક દ્રષ્ટિ છે એને શુભ ભાવ આવે તો પણ એ શુભ ભાવને માત્ર જ્ઞાનમાં જાણે છે. જ્યારે રાગ આવ્યો છે, શુભ ભાવ આવ્યો છે, એ રાગ છે, તો એ વખતે એ રાગને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે. એ સમયે જ્ઞાન એને જાણે છે. જે સમયે રાગ છે તે જ સમયે જ્ઞાન પણ છે. જે સમયે રાગની પર્યાય થઈ છે એ જ સમયે જ્ઞાનની પર્યાય એવી જ થઈ છે જે રાગને જાણે. મિથ્યાદ્રષ્ટિને પણ એમ જ છે. મિથ્યાદ્રષ્ટિને પણ જે સમયે રાગ છે તે જ સમયે એને પણ એનું જ્ઞાન રાગને જાણવા વાળું છે. પણ મિથ્યાદ્રષ્ટિ એનું લક્ષ્ય કરતો નથી. મિથ્યાદ્રષ્ટિ શું કરે છે કે જે રાગની પર્યાય થઈ એમાં ભળી જાય છે. રાગની પર્યાય સાથે એકત્વ મમત્વ કરે છે. એ રાગ રૂપે પરિણમી જાય છે. શુભ ભાવ થયો છે તો શુભ ભાવ રૂપે પરિણમી જાય છે. પણ એને જાણવા વાળું જે જ્ઞાન છે એ જ્ઞાન એ પોતાનો સ્વભાવ છે, એ તરફ એનું લક્ષ્ય જતું નથી. સમ્યક દ્રષ્ટિની વાત જુદી છે. કેવી રીતે જુદી પડે છે કે એને હવે રાગમાં રસ નથી. શુભ ભાવ કે અશુભ ભાવ થયો છે તો એને જાણે છે, દૂરથી જાણે છે. કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય થઈ ગયો છે. આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. એટલે એને હવે પરમા કરતા ભોગતાપણું નથી, શુભાશુભ ભાવનું કરતા ભોગતાપણું એને. આ બધું સહજ છે. કઈ એમ નથી કે સમ્યક દ્રષ્ટિને યાદ કરવું પડે કે ના મારે રાગના કરતા નહીં થવાનું, એવું કઈ યાદ કરવું પડે ના, એમ નથી. એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે અને શુદ્ધ જ્ઞાન રૂપે જે પરિણમી રહ્યો છે પોતે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એટલે પોતાનું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે એમ. શુદ્ધ જ્ઞાન પરિણત જીવનો અર્થ શું થયો? કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે ને, તો પોતે જ્ઞાન સ્વરૂપે જ છે. હવે જે જ્ઞાન સ્વરૂપે છે એ વિકાર સ્વરૂપ ક્યાંથી થાય? સમજાય છે? જે જ્ઞાન સ્વરૂપ છે એ વિકાર સ્વરૂપ વિભાવ સ્વરૂપ ક્યાંથી થાય? આ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે. બહુ શાંતિથી બધું સમજવા જેવું છે. પોતાનું સ્વરૂપ અહીંયાથી આપણને પકડાય છે કે આવું મારું સ્વરૂપ, અને આવું મારું સ્વરૂપ અને અનાદિનો આ રખડી રહ્યો છું, આંખમાં આંસુ આવી જાય છે કે આ હું શું લઈને બેઠું છું. થાય છે ને કે આ બધું હું શું લઈને બેઠો છું, આ બધું આ આવા આવા જ્ઞાન સ્વરૂપને હું સમજ્યો જ નહીં કે આટલા અનંત કાળ સુધી મેં આવો પ્રમાદ થયો, પોતાના સાચા સ્વરૂપને જાણ્યું નહીં, પોતાને ભગવાન કહ્યો તે છતાંય ભગવાનની વાણી પર વિશ્વાસ નહીં કર્યો, જીનવાણી પર વિશ્વાસ નહીં કર્યો કે પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, એનો એને વિશ્વાસ નહીં કર્યો. અહીંયા કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ ત્રિકાળ શુદ્ધ અને પવિત્ર છે. જો ભગવાન આત્મા કહેતા દરેક આત્માની વાત છે. અહીંયા તીર્થંકર ભગવાન કેવળ ભગવાનની વાત નથી, ભગવાન આત્મા એટલે દરેક આત્માને ભગવાન કહ્યો છે, ભગવાન સમાન છે, એનું ભગવાન પણ અંદરમાં પડ્યું છે, એ કઈ બહારથી આવતું નથી, એની સર્વજ્ઞતા એમાં અંદરમાં પડી છે એટલે એને ભગવાન આત્મા કહ્યો. એ સિદ્ધ સમાન જ છે, એ પ્રયત્ન કરે તો સિદ્ધ થાય. જે સિદ્ધ થયા એ કેવી રીતે સિદ્ધ થયા? કઈ જુદા પ્રકારના જીવ હતા? ના, એમણે પુરુષાર્થ કર્યો, પોતાના સ્વરૂપને પહેલા તો સ્વીકાર્યું કે મારું શુદ્ધ સ્વરૂપ છે, એવો નિર્ણય કર્યો, પછી એવો અનુભવ કર્યો, અને પછી આગળ વધી અને એ પુરુષાર્થમાં એ પોતે એ જ રીતે સ્થિર થયા. પોતાના શુદ્ધ સ્વરૂપમાં વારંવાર ચાલ્યા જતા હતા, ત્યાં લીનતા કરતા હતા, અને પછી આગળ વધીને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી એટલે સિદ્ધ થયા, એટલે કેવળી થયા, અને કેવળી થયા એ પછી સિદ્ધ થયા. એટલે એ પણ આત્મા જ હતા, આપણા જેવા જ આત્મા હતા, પણ એમણે એ પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું. ફેર આટલો જ છે. તો આ જીવ આપણે બધા જ, આ જીવ એટલે આપણે બધા, એ કોણ છે, કેવા છે? ભગવાન આત્મા છે. અને ભગવાન આત્મા છે એ તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એ તો ત્રણેય કાળે શુદ્ધ છે, એ ત્રણેય કાળે પવિત્ર છે. હવે એવા ભગવાન આત્માને પોતાને ધ્યેય બનાવી તેના લક્ષે એના આશરે જ્યાં પર્યાયમાં શુદ્ધ પરિણમન થતું ત્યાં તે જીવ રાગનો કરતા થતો નથી. પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપને ધ્યેય બનાવીને એનું લક્ષ કરીને એનો આશ્રય કરીને જે પરિણામ થાય, જે પર્યાય થાય, એ પરિણમન કેવું થાય? વિતરાગી પરિણમન થાય, એ પર્યાય વિતરાગી પર્યાય થાય, અને એમાં એ રાગનો કરતા થતો નથી, હરખ શોકનો ભોગતા થતો નથી. શુદ્ધપણે પરિણમન થયા વિના દ્રવ્ય સ્વભાવ રાગનો કરતા ભોગતા નથી એમ નિર્ણય કેવી રીતે થાય? એવું પરિણમન થાય એને નિર્ણય થાય છે. એટલા માટે અહીંયા જયસેન આચાર્ય ભગવાને એને શુદ્ધ પરિણત જીવને માટે એમ કરીને વાત લીધી, સ્પષ્ટતા કરી છે. શું કહે છે? કે શુદ્ધપણે પરિણમન થયા વિના દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ તો એવો છે જ, જીવનો સ્વભાવ તો એવો છે જ, અનંત ગુણને કારણે એ તો શુદ્ધ સ્વભાવ છે જ, પણ એવો દ્રવ્યનો જે સ્વભાવ છે કે જે રાગનો કરતા પણ નથી અને ભોગતા નથી, પણ એનો નિર્ણય તો શુદ્ધ પરિણમન થાય ત્યારે થાય. એટલે શુદ્ધ પરિણમન થયા વિના દ્રવ્ય સ્વભાવ રાગનો કરતા ભોગતા નથી એ નિર્ણય થાય નહીં. બરાબર છે? આ પ્રમાણે ગુણ અને ગુણી બંનેનું શુદ્ધ જ્ઞાનમય પરિણમન થાય ત્યારે તે જીવ વ્યવહારના જે વિકલ્પ આવે તેનો કરતા નથી અને ભોગતા પણ નથી એમ યથાસ્થિત સિદ્ધ થાય છે. જો અહીંયા બે વસ્તુ સાથે લીધી, ગુણ અને ગુણી. ગુણ શું છે? જ્ઞાન છે તે ગુણ છે, જ્ઞાન છે તે ગુણ છે, એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. અને ગુણી કોણ છે? કે જેનામાં ગુણો રહ્યા છે તેવો આત્મા, જીવ દ્રવ્ય કહો આત્મા કહો, એ ગુણી છે. પણ એ ગુણી ત્રિકાળ એવો છે, છતાં પણ એને અહીંયા સિદ્ધ કરવું છે કે એમાં રાગ દ્વેષ નથી, એ રાગ દ્વેષનો કરતા ભોગતા નથી. એટલે અહીંયા જેનું પરિણમન એવું શુદ્ધ થયું છે એને લઈ અને વાત સમજાવી. એટલે વસ્તુ સ્થિતિ તો આ પ્રમાણે છે. કઈ રીતે છે? કે ગુણ એટલે જ્ઞાન ગુણ છે તે, અને ગુણી એને ધરનારો આત્મા, એ બંનેનું શુદ્ધ જ્ઞાનમય પરિણમન થાય ત્યારે તે જીવ વ્યવહારના જે વિકલ્પ આવે તેનો કરતા નથી અને ભોગતા પણ નથી એમ યથાસ્થિત સિદ્ધ થાય છે. જ્ઞાનનું પરિણમન તો શુદ્ધ જ છે અને આ જીવ જ્યારે વિભાવ ભાવે નહીં પરંતુ જ્ઞાન ભાવે પરિણમે છે ત્યારે એ પોતે કરતા ભોગતા નથી એમ અહીંયા સિદ્ધ થાય છે. કેમ કે એ જ્ઞાન ભાવે પરિણમે છે એટલે અન્ય ભાવે પરિણમતો નથી. શુદ્ધ પરિણત જીવ લેવા પાછળનું કારણ શું છે કે જ્યારે જીવ શુદ્ધ પરિણામે થયો છે, વિતરાગી પરિણામે થયો છે, તો ત્યારે એને શુભાશુભ ભાવના પરિણામ નથી. બેસે છે? શુદ્ધ પરિણત જીવ એટલે કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થયો છે તો પછી એ રાગ સ્વભાવે થઈ શકતો જ નથી, એટલે રાગ સાથે એનું એકત્વ એનું તૂટી જાય છે, એટલે એનો એ રાગનો કરતા થતો નથી, ભોગતા થતો નથી. જો આગળ પણ સમજાવે છે કે જ્ઞાનીને અશુભ રાગ પણ આવે, જ્ઞાનીની વાત લે છે કે જ્ઞાનીને અશુભ રાગ પણ આવે તેનો પણ તે કરતા ભોગતા નથી. હવે બેસે છે? કેમ નથી? કેમ કે એના પરિણામ કેવા છે? શુદ્ધ પરિણામ થયા છે. એક વખત પોતે પોતાને મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકી કાંઈ સમજતો નથી, પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ છે, પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ છે એવું અનુભવથી થયું છે, એટલે આખી વસ્તુ જ બદલાઈ ગઈ. જે રમેશ હતો એ હવે રમેશ પણ રહ્યું નહીં, મનુષ્ય પણ રહ્યું નહીં, પુરુષ પણ રહ્યું નહીં, ડોક્ટર પણ રહ્યું નહીં, કાંઈ રહ્યું નહીં, માત્ર પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે એમ રહ્યું. એટલે પરિણમન કેવું છે? જ્ઞાન સ્વભાવે પરિણમન છે. ભલે ને બીજું બધું થઈ રહ્યું હોય તે છતાંય પોતે પોતાને શું માને છે? પોતે તો જ્ઞાન સ્વભાવ છે. હવે જ્ઞાન સ્વભાવને પછી એ પરનું કરતા ભોગતા પણ હોય નહીં. સમ્યક દ્રષ્ટિની આ વાત લઈને આખું તત્વ સમજાવ્યું છે કે એવું જ્ઞાન સ્વભાવે પરિણમે ત્યારે પણ એને કરતા ભોગતા પણ નથી. એનો અર્થ જે થાય છે કે એવું સ્વરૂપ જ છે, એવું સ્વરૂપ જ છે કે જે જ્ઞાન સ્વભાવિત છે એ કરતા ભોગતા સ્વરૂપ નથી. ભગવાન આત્મા નું એવું સ્વરૂપ જ છે, શુદ્ધ દ્રવ્ય એવું છે, પવિત્ર છે, નિર્મળ છે, એ રાગ દ્વેષના ભાવે થાય એવું દ્રવ્ય જ નથી. જ્ઞાન સ્વરૂપી આત્મા સ્વભાવપણે પરિણમે, જે પોતે સ્વભાવપણે પરિણમે એ પછી વિભાવપણે કેમ થાય? એટલે કે ન જ થાય. તો આ તો હજી ગઈકાલે જે ચાર લીટી હતી એનો જ હજી વિસ્તાર થયો. હવે આજે જે આપણે ચાર લીટી બીજી વાંચી જે પાઠાંતરની, એ વાત હવે ગુરુદેવ આપણને સમજાવે છે. આપણે સામાન્ય એનો અર્થ કર્યો, ટીકાને સમજ્યા, પાઠાંતર જે કર્યું છે એને અહીંયા વધારે સમજાવે છે. કહે છે કે અથવા પાઠાંતર શું છે? દિક્થી ખયમ પી યાણમ એનું વ્યાખ્યાન શું કહે છે કે માત્ર દ્રષ્ટિ જ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમજ અવેદક પણ છે. અકારક એટલે કરતા નહીં અને અવેદક એટલે વેદનારું નહીં, એટલે ભોગતા નહીં. સમજાય છે? કોની વાત કરી? ક્ષાયિક જ્ઞાનનું. પહેલા વાત કરી હતી એ જે જીવ શુદ્ધ પરિણમે તો એની વાત કરી હતી. હવે કોની વાત કરે છે? ક્ષાયિક જ્ઞાન. એટલે ક્ષાયિક જ્ઞાની તો કોણ છે, કેવડી છે? એટલે એની વાત લઈને સમજાવે છે કે માત્ર દ્રષ્ટિ જ નહીં, દ્રષ્ટિ જ નહીં એટલે પહેલા તો સમ્યક દ્રષ્ટિની વાત હતી, એટલે અહીંયા એમ કહ્યું છે કે માત્ર દ્રષ્ટિ જ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમજ અવેદક પણ છે. જેમ નેત્ર છે તે પરને કરતું કે વેદતું નથી, તેમ ક્ષાયિક જ્ઞાન અને જ્ઞાન પરિણત જીવ પણ આ શુભાશુભ ભાવ વિકલ્પ એને કરતા નથી કે વેદતા નથી. પછી એ શુભ ભાવ દયા, દાન, વ્રત, તપનો શુભ ભાવ હોય કે હિંસા, ચોરી, જુઠ્ઠુનો અશુભ ભાવ હોય, એ બધો વિકલ્પ અને એ સાથે રહેલો એવો ભાવ એને એ કરતો પણ નથી અને એને ભોગવતો પણ નથી. જો સ્પષ્ટતા કરે છે ગુરુદેવ, કહે છે કે જો પહેલા બે બોલમાં દ્રષ્ટિનું એટલે દ્રવ્ય દ્રષ્ટિનું જોર આપ્યું કે જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે તે, દ્રવ્ય દ્રષ્ટિ એટલે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે તે, એવો શુદ્ધ પરિણમેલો જીવ, એ દ્રવ્ય દ્રષ્ટિ એનું જોર આપીને વાત કરી કે એવો શુદ્ધ પરિણમેલો જીવ એ કરતા ભોગતા નથી થતો એમ વાત લીધી. એટલે કહે છે કે પહેલા બે બોલમાં દ્રષ્ટિનું જોર આપ્યું, એમાં શું લીધું, એક તો જ્ઞાન અને જે શુદ્ધ પરિણમ્યો છે તેમ, એ બેની વાત કરી, તો એની વાત કરી. અને હવે અહીંયા ક્ષાયિક જ્ઞાનની વાત કરે છે, જેવું શક્તિરૂપે સર્વજ્ઞપણું છે એવું પર્યાયમાં પણ સર્વજ્ઞપણું પ્રગટ્યું તે ક્ષાયિક જ્ઞાન છે. શક્તિરૂપે તો દરેક જીવ છે તે સર્વજ્ઞ સ્વભાવી છે, એવા ક્ષાયિક જ્ઞાન સ્વભાવી છે, પણ જેને એ પ્રગટ્યું છે એટલે કેવળ જ્ઞાન થયું છે તેની વાત છે. સર્વજ્ઞપણું પ્રગટ્યું એ ક્ષાયિક ક્ષાયિક જ્ઞાની છે. ક્ષાયિક જ્ઞાન કોને છે? સર્વજ્ઞપણું પ્રગટ્યું તેને, એટલે કે જેને કેવળ જ્ઞાન થયું, સર્વજ્ઞ થયા છે એને ક્ષાયિક જ્ઞાન છે, તે ક્ષાયિક જ્ઞાન પણ કહે છે. નિશ્ચયથી રાગનું અકારક તેમજ અવેદક છે, તે ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી રાગનું કરવાવાળું કે ભોગવવાવાળું નથી. સર્વજ્ઞ પરમાત્માને જે યોગનું કંપન છે તેના પણ તેઓ અકર્તા અને અવેદક છે. જો સર્વજ્ઞ પરમાત્મા જેમને કેવળ જ્ઞાન થયું છે એ અર્હંત થયા છે, એ તીર્થંકર છે અથવા તો સામાન્ય કેવળી છે, એને આપણે અર્હંત કહીએ. એમને ચાર ઘાતી કર્મોનો ક્ષય થયો છે. હવે એમનું જ્ઞાન છે તે ક્ષાયિક જ્ઞાન છે, પરંતુ હજી ચાર અઘાતી કર્મ બાકી રહ્યા છે. તો ચાર અઘાતી કર્મ બાકી રહ્યા છે, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. તો વેદનીયમાં તો સાતા વેદનીય છે, આ ચાર કર્મ બાકી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે કર્મ કઈ રીતે બંધાય છે, તો કર્મ બંધાય છે એમાં જે યોગ છે એ યોગને કારણે પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય, યોગને કારણે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય. જ્યારે કષાયને કારણે સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. તો પ્રકૃતિ અને પ્રદેશ બંધ પેલા કષાય ચાલ્યા જાય તો પણ થઈ શકે, ભગવાનને કષાય તો બધા ગયા, સર્વ કષાય રહિત થયા, પણ હજી યોગ તો છે ને, હજી શરીર સાથે રહ્યા છે ને પ્રભુ, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, હરિંદ ભગવાન હજી શરીર સાથે રહ્યા છે, એટલે શરીરનો યોગ છે, શરીર સાથે છે. તો યોગ છે તો હજી કર્મનો બંધ તો પડશે, પણ કેવો કર્મનો બંધ પડશે? કર્મમાં બંધમાં આપણે સમજીએ છીએ કે શું શું હોય, પ્રકૃતિ બંધ હોય, પ્રદેશ બંધ હોય, સ્થિતિ બંધ હોય અને અનુભાગ. તો આ ચાર વસ્તુમાંથી યોગને કારણે પ્રકૃતિ અને પ્રદેશ બંધ પડશે, પ્રકૃતિ અને પ્રદેશ બંધ પડશે, પણ સ્થિતિ અને અનુભાગ બંધ નહીં પડે. એટલે સ્થિતિ બંધ ન પડે એટલે સ્થિતિ તો એક સમયની જ થઈ, બંધ પડ્યો એટલે તરત જ એ તો ખરી જાય, કેમ કે આગળ સ્થિતિ છે જ નહીં. એટલે આપણે એમ કહીએ છીએ કે મને સાતા વેદનીય છે, સાતા વેદનીય છે તે યોગને કારણે, એટલું સાતા વેદનીયનું જે છે એ કંપન છે એમ આપણે માનીએ, એની અહીંયા સ્પષ્ટતા લીધી છે. સમજાય છે શું વાત ચાલે છે? શું કહે છે કે નિશ્ચયથી રાગનું અકારક તેમજ અવેદક છે, સર્વજ્ઞ પરમાત્માને જે યોગનું કંપન છે, બરાબર છે, સર્વજ્ઞ પરમાત્માને જે યોગનું કંપન છે તેના પણ તેઓ અકર્તા અને અવેદક છે. આપણે તો એમ કહીએ કે સાતા વેદનીય છે ને, ભગવાન સાતા વેદે છે, કેમ કે યોગ છે, શરીર છે, તો એમાંથી સાતા વેદે છે. ના પ્રભુ, ભગવાન શરીરમાંથી કોઈ સાતા વેદતા નથી, શરીરમાંથી અસાતાનો તો હવે પ્રશ્ન જ નથી, વેદનીય કર્મ પડ્યું છે, છતાં પણ ભગવાન હવે એમાંથી એ વેદતા નથી. સર્વજ્ઞ પરમાત્માને હજી યોગનું કંપન છે, યોગ છે એટલે આત્મપ્રદેશોનું કંપન થાય, અને આત્મપ્રદેશોનું કંપન થાય તો એ વેદાય, અનુભવમાં આવે, અને એ અનુભવમાં આવે તો પ્રભુને તો હવે અસાતા તો નથી, પણ સાતા વેદનીયનો ઉદય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે એક સમયનું સાતા વેદનીય બંધાય એવું કર્મ બંધાય, અને બીજા સમયે એ કર્મ ખરી જાય, એટલે એમને એ યોગને કારણે સાતા વેદનીય હોય છે. પણ અહીંયા કહે છે કે ભલે સાતા વેદનીય હોય આપણે એ બધું કહીએ, પણ ભગવાન એને વેદતા નથી, એને કરતા પણ નથી અને વેદતા પણ નથી. જો સૂક્ષ્મ વાત છે બધી, આખી વસ્તુ આપણને જયારે ખ્યાલમાં ન હોય તો આવું બધું સમજવું અઘરું પડે, પણ એટલા માટે જ આપણે એનો વિસ્તાર કરીને સમજાવીએ છીએ કે સાતા વેદનીઓનો ઉદય છે અને એક સમયનું સાતા વેદની કર્મ બંધાય છે અને બીજા સમયે સાતા વેદની જે છે એ કર્મ ખરી જાય છે, કેમ કે સ્થિતિ બંધ નથી એટલે એક જ સમય છે. આ વાત આપણે કરીએ છીએ બરાબર છે, પણ ખરેખર જોવા જઈએ તો એ થઈ રહ્યું છે, તે છતાંય ભગવાન એને વેદતા નથી, અનુભવતા નથી, ભગવાન કરતા પણ નથી, ભોગતા પણ નથી. એટલે ક્ષાયિક જ્ઞાનની વાત લઈ અને વાત સમજાવી કે સર્વજ્ઞ પરમાત્માને જે યોગનું કંપન છે તેના પણ તેઓ અકર્તા અને અવેદક છે. ક્ષાયિક જ્ઞાન પણ, એ પણ શબ્દ કેમ લીધો, કેમ કે પહેલા અગાઉ જે વાત કરીને જ્ઞાનની અને જે શુદ્ધ ભાવે પરિણમ્યો છે એની જેમ કહ્યું છે ને, એટલા માટે પણ શબ્દ કરી અને એમની પણ વાત લીધી છે. બરાબર છે, પ્રથમ બે બોલમાં એ વાત કરીને તે પ્રમાણે આ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમજ અવેદક છે એમ કહેવું છે. હવે અહીંયા કર્મનું અકારક તેમજ અવેદક કહ્યું તો એ કર્મ એટલે કયા કર્મ સમજવાના, એ કર્મ એટલે ભાવ કર્મ સમજવાના, રાગ દ્વેષ આદિ જે ભાવ થાય એવા જ ભાવ કર્મ જીવને બંધાય, એટલે અહીંયા આપણે એ ભાવ કર્મ સમજવાના છે. બરાબર છે, કેમ કે જળ કર્મ તો પૂતગળ છે, જળકર્મ તો પૂતગળ છે, એ તો દ્રવ્ય જ જુદું છે, એ તો કારણે રજકણો ભેગા થયા એ છે, એટલે ભાવકર્મ. બરાબર છે, દરેક વસ્તુની સ્પષ્ટતાઓ અહીંયા થઈ છે. જો આગળ હવે પાના નંબર 94 ઉપર બીજા પેરેગ્રાફની છેલ્લી લીટીમાં અહીંયા કહે છે કે ક્ષાયિક જ્ઞાન પરનું કાંઈ કરે તે વાત તો છે નહીં, પણ તે રાગાદી કર્મોનું પણ અકારક અને અવેદક છે. પરનું ના કરે, પરનું બીજાનું તો ન કરે, પણ રાગાદી કર્મોનું એટલે આ ભાવ કર્મ, એ ભાવ પણ એ કરે, ભાવ કર્મ પણ કરે નહીં, એને ભાવ કર્મ થાય નહીં. ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક જ્ઞાની ભગવાન તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, અરવિંદ ભગવાન, એ પરનું તો કાંઈ ન કરે, પણ આ રાગાદી કર્મો એના પણ એ અકારક, એના કરતા નહીં, એ કરતા જ નથી, એના અવેદક એટલે એને વેદતા પણ નથી. આમ ક્ષાયિક જ્ઞાનની વાત કરી. હવે આ ક્ષાયિક જ્ઞાનની તો વાત કરી એટલા માટે કે આમ છે, પણ એમને વાત તો શેની કરવી છે કે જે શુદ્ધ જ્ઞાન પરિણતક સાધક જીવ છે એની વાત કરવી છે. ભગવાનની વાત છે એટલે આપણને સમજાવી કે ભગવાનને પણ આમ છે. ભગવાન કહેતા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, જેમને ક્ષાયિક જ્ઞાન છે તે. હવે વાત તો પાછા શુદ્ધ જ્ઞાન પરિણત જીવની કરે છે. અહીંયા કહે છે કે આમ ક્ષાયિક જ્ઞાનની વાત કરી, હવે ફરીથી શુદ્ધ જ્ઞાન પરિણત સાધક જીવની વાત કરે છે. એમ કે જે પોતે હજુ સિદ્ધ થયો નથી, હજુ જેને કેવળ જ્ઞાન થયું નથી, એવો શુદ્ધ જ્ઞાન પરિણત સાધક જીવ છે તે શું કરે છે એની વાત ઉપર પાછા આવ્યા. તો કે અવસ્થામાં જે રાગ આદિ થાય, પર્યાયમાં જે રાગ આદિ થાય તેને જાણે છે, કરે છે એમ નહીં, માત્ર જાણે છે. મૂળ વાત ઉપર પાછા આવ્યા અને વધારે એનો વિસ્તાર આપણને સમજાવે છે. આગળ આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આ શાસ્ત્રની એટલે સમયસારની પાંચમી ગાથામાં આચાર્ય દેવે કહ્યું કે જદી દાહે જ પરમાણમ, એટલે કે જો હું શુદ્ધ જ્ઞાન ઘન એકત્વ વિભક્ત એવો આત્મા તને દેખાડું તો હે શિષ્ય તું પ્રમાણ કરજે. આ પાંચમી ગાથામાં વાત આવી, એટલે કે અમે તને આ જ્ઞાન દ્વારા શુદ્ધ સ્વરૂપની વાત કરીએ, દેખાડવું એટલે એ તને સમજાવું, એ તો તું એને પ્રમાણ કરજે. પ્રમાણ કરવું એટલે શું, કે તું અનુભવ સહિત એને જાણજે. હું કહું છું માટે નહીં, અમે કહીએ છીએ માટે નહીં, પરંતુ તું તારા જ્ઞાન વૈભવથી, તું તારી તારામાં જ્ઞાન શક્તિ છે એનાથી તું પોતે એને પ્રમાણ કરજે. આચાર્ય ભગવાનની વાત જુઓ, આટલી બધી વાત આપણને કહે, છતાં એમ નથી કહેતા કે હું કહું છું એટલે તું માની લે, એવું વાત નહીં, કહે છે કે પ્રમાણ કરજે. પાંચમી ગાથામાં આ બધી વાત ઘણી આવી, ઘણો વિસ્તાર આપણે એનો સમજ્યા છે કે તું પ્રમાણ કરજે. પ્રમાણ કરજે એટલે કે સ્વ અભિમુખ થઈ સ્વાનુભૂખ સ્વાભિમુખ થઈને સ્વ અભિમુખ થઈને સ્વાનુભવ કરીને પ્રમાણ કરજે. જેમ કહ્યું એવો જ તું અનુભવ કરીને પછી નક્કી કરજે, પ્રમાણ કરજે કે હા આમ જ છે. માત્ર એને માહિતી રૂપે ગ્રહણ કરીને સ્વીકારી લઈશ એમ નહીં, પણ એવો અનુભવ કરજે. અને અનુભવ કેવી રીતે કરવાનો? તો કે સ્વ અભિમુખ થઈને. અનુભવ સ્વાનુભવ કરવો છે તો કેવી રીતે કરવો? તો કે સ્વ અભિમુખ થઈને, પોતાના સ્વરૂપ તરફ ઢળીને, સ્વનું લક્ષ કરીને, ધ્રુવ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જઈને, એવી સ્વની સન્મુખતા કરીને જે પરિણામ થશે તે વિતરાગી પરિણામ થશે, એ સ્વાનુભૂતિ છે, એ સ્વનો અનુભવ છે. એટલે એવી રીતે તું પ્રમાણ કરજે, હું તને દેખાડું તો. એમ કહ્યું ને આચાર્ય દેવે, એટલે કે એને એને એટલે શુદ્ધ આત્માને, શુદ્ધ આત્માને દેખાડું તો, એવો અર્થ થયો ને એવો. એટલે કે દેખનારો સ્વાનુભવથી પ્રમાણ કરનારો પણ છે. ગુરુદેવે બહુ બીજી રીતે તર્કથી વાત સમજાવી દીધી કે ભાઈ હું તને દેખાડું તો તું દેખીશ, તો તું દેખનારો તો થયો ને, અને તું પ્રમાણ કરજે એમ જયારે કહ્યું સ્વાનુભવથી, તો એનો અર્થ કે તું સ્વાનુભવથી પ્રમાણ કરી શકે એવો છે. તર્ક સમજાય છે? બહુ સરસ તર્ક છે. શું કહ્યું કે આચાર્ય દેવે એમ કહ્યું ને કે હું તને દેખાડું તો, તને દેખાડું તો, અને તું દેખે છે, તું દેખનારો છે, અને એ તું સ્વાનુભવ સહિત જયારે દેખનારો છે, તો એનો અર્થ એ થયો કે તું સ્વાનુભવ કરી શકે એવો પણ છો. તર્ક દ્વારા આપણને સમજાય છે. ત્યારે જ આચાર્ય ભગવાન કહેતા હોય ને સામી વ્યક્તિ એ ગ્રહણ કરી શકે એમ હોય તો જ એને એમ કહેવાય ને કે ભાઈ તું આ કર, તો જ એને એમ કહેવાય ને. આપણે હોસ્પિટલની અંદર વોર્ડ બોયને એમ કહીએ કે તું આ સર્જરી કર, એની તાકાત નથી એ સર્જરી કરવાની. એને કહીએ કે આ સર્જરી કરાવવી છે તો તું સર્જરી કરી આપ, નથી કહેતા. આપણે સમજીએ છીએ કે એ એની તાકાત બહારની વાત છે, પણ આપણે સર્જન હોય તો એમને કહીએ ને કે ભાઈ અમારે આ ઓપરેશન કરાવવું છે, તમે કરી આપો, બોલો છો, એમને બતાવીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે ઓપરેશન કરે છે. આ તો સામાન્ય વ્યવહારની વાત થઈ. એટલે જ્યારે એ કરી શકતા હોય ત્યારે એમને એમ કહેવામાં આવે, વિનંતીથી કહેવામાં આવે કે ઓર્ડરથી કહેવામાં આવે, ગમે તે રીતે કહેવામાં આવે, પણ એ કરી શકતા હોય ત્યારે જ કહેવાનો પ્રયત્ન કરીએ ને. આ વ્યવહારની વાત છે, કરવાની અહીંયા એ વાત નથી કરી. તો અહીંયા ભગવાન એમ કહે છે, આચાર્ય ભગવાન એમ કહે છે કે હું તને દેખાડું તો તું સ્વાનુભવથી પ્રમાણ કરજે. એનો અર્થ એ થયો કે આપણે પ્રમાણ કરી શકીએ એવા છીએ એવી આચાર્ય ભગવાનને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એમને બરાબર ખાતરી છે કે આપણે પ્રમાણ કરી શકીએ એવા છીએ. આપણે સ્વાનુભવ દ્વારા પોતાના સ્વરૂપને આપણે જાણી શકીએ એવા છીએ, માટે આચાર્ય ભગવાને એમ કહ્યું છે. ગાથા લખાઈ છે એમાં કેટલી બધી વાત એક સાથે ભરી દીધી છે. કહે છે કે હું તને દેખાડું તો તું પ્રમાણ કરજે. અને કેવી રીતે પ્રમાણ કરજે? સ્વ અભિમુખ થઈને સ્વાનુભવ કરી અને પ્રમાણ કરજે. જયારે આચાર્ય દેવે આમ કહ્યું હોય તો આપણે કરી શકતા હોઈશું. આ વાતમાંથી જ નિર્ણય થઈ જાય છે કે આપણે કેટલા શક્તિમાન છીએ. ભલે ને મિથ્યાત્વ સહિત છીએ, પણ પ્રભુએ તો કહી દીધું, આચાર્ય ભગવાને તો કહી દીધું કે ભાઈ તું કરી શકે એવો છે, તું શુક્રવાર તારી જાતને નિર્માલ્ય માને છે, તું સક્ષમ છો. એટલે અમે તને કહીએ છીએ કે તું પ્રમાણ કરજે, તું એમને માનતો નહીં, સ્વાનુભવ દ્વારા પ્રમાણ કરજે, તું કરી શકે એવો છે. એ વાતને અહીંયા ગુરુદેવે એક લીટીમાં એ પણ લઈ લીધું સાથે. ગુરુદેવની આ વિશેષતા છે કે જે ભાવ બીજા પંડિતો કાઢી નહોતા શકતા એ ભાવ ગુરુદેવ કાઢતા હતા. આ વિશેષતા છે ગુરુદેવ. પંડિતો કેમ એમની સભામાં આવતા હતા? એ ગાથાનો અર્થ કરે, બીજું બધું સમજે, પણ આ વાત ન નીકળે. આ તો અંદરમાંથી આવતી વાત છે. એટલે કહે છે કે એમ કહ્યું ને આચાર્ય દેવ, એટલે મત એટલે કે એને એટલે શુદ્ધ આત્માને દેખનારો સ્વાનુભવથી પ્રમાણ કરનારો પણ છે. ત્યાં ત્યાં એવો પ્રમાણ કરનારો છે છે ત્યારે કહ્યું છે. આવી અદભુત અલૌકિક વાત કરીને આચાર્ય દેવે જગતને ન્યાલ કરી દીધું છે. અંતરમાં જ્યાં ખબર પડી કે અંદરમાં મોટો પ્રભુ ચૈતન્ય મહાપ્રભુ પોતે આત્મા છે, ત્યારે તેની સંભાળ કરી તેનો અનુભવ કેમ ન કરે? અવશ્ય કરે. એવો અનુભવ એ કેમ ન કરે? અવશ્ય કરે. એટલે અહીંયા પણ સ્વાનુભવ મંડિત શુદ્ધ જ્ઞાન પરિણત જીવ લીધો છે. આગળ 95મા પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે અંદર આત્મા ચૈતન્ય મહાપ્રભુ શુદ્ધ જ્ઞાન પ્રકાશનો પુંજ છે. આત્માની વાત કરી છે કે આત્મા કેવો છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, ચૈતન્ય છે. અંદર આત્મા ચૈતન્ય મહાપ્રભુ શુદ્ધ જ્ઞાન પ્રકાશનો પુંજ છે. એ તો જ્ઞાનપણે પ્રકાશે. જે જ્ઞાનપુંજ છે તો જ્ઞાનપણે પ્રકાશે, એ જ્ઞાનરૂપે જ હોય. હે, જ્ઞાનરૂપે જ પરિણમે. જ્ઞાનપણે પ્રકાશે એટલે જ્ઞાનરૂપે જ પરિણમે, કે પછી રાગરૂપે પરિણમે. ગુરુદેવ પૂછે છે અહીંયા કે જે જ્ઞાનપણે પ્રકાશે એ પછી રાગમાં અટકીને રાગ કરે ને રાગને વેદે, હોય જ નહીં. જે રાગ છે તે ભાવબંધ છે અને જળ કર્મનો બંધ નિમિત્ત છે. જેવા ભાવ બંધ પડે છે એના નિમિત્તે કારમણે રજકણો ભેગા થઈ અને જળ કર્મરૂપે દ્રવ્ય કર્મરૂપે બંધાય છે. એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જળ કર્મો એ કારણે રજકણો જુદા, અને અહીંયા આ જીવને ભાવ થયા એને કારણે જે ભાવ બંધ પડ્યો શુભ કે અશુભ એ જુદું, એના નિમિત્તે પેલા કારમણે રજકણો બંધાય છે, એ જળ કર્મ છે. અહીં કહે છે કે જ્ઞાન પરિણત જીવ રાગ અને જળ કર્મબંધને દૂર રહી પૃથકપણે જાણે છે. જળકર્મની વાત એટલા માટે લાવી કે એને પણ દૂરથી માત્ર એ જાણે છે કોણ જ્ઞાન પરિણત જીવ છે એ. અને પેલા ભાવ કર્મ કરવાવાળા જે રાગ દ્વેષ આદિ ભાવ, જે ભાવ કર્મનું કારણ, એને પણ એ જાણે જ છે, રાગને પણ જાણે છે. રાગ કે જે ભાવ બંધનું કારણ છે એને પણ જાણે છે, અને પેલા જળ કર્મ દ્રવ્ય કર્મ એને પણ એ દૂર રહીને પૃથકપણે એટલે પોતાથી જુદા એને એ જાણે જ છે. નિજ સ્વરૂપનું અંદરમાં જેને ભાન થયું છે, પોતાના સ્વરૂપનું અંદરમાં જેને ભાન થયું છે, તે શુદ્ધ જ્ઞાન પરિણત ધર્મી પુરુષ પર્યાયમાં બંધ છે તેને જાણે જ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે પણ આપણે પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી લેતા, પછીથી આપણે આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ લઈશું. કોઈ ખાસ પ્રશ્ન હોય તો તમે મને ઈમેલ કરી શકો છો. આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય હવે પૂરો કરીએ છીએ.
સુખ અનંત સુખ.